તારીખ 1/7/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 393 394 અને 395 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 310
સફર પદાર્થનો નિર્ણય, પ્રયોજનભૂત પદાર્થનો નિર્ણય કરવો જોઈએ. મૂળ પ્રયોજનભૂત પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ છે, એ સિવાયનું પ્રયોજન પર્યાયમાં જ્યાં જ્યાં વિપર્યાસ થતો હોય ત્યાંથી છૂટવું એ છે, અને અવિપર્યાસને પ્રાપ્ત એ પર્યાય પૂરતું મર્યાદિત છે. ત્રિકાળી સ્વરૂપનું પ્રયોજન અમર્યાદિત છે. એ જ આશ્રય સ્થાન હોવાથી, એ જ અવલંબન પૂરતી વિષય હોવાથી એની કોઈ મર્યાદા નથી, અથવા એ સર્વસ્વપણે સર્વથાપણે પ્રયોજન. આ પ્રકારે સમય દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો હોય છે, નક્કી કરે ત્યાં મહિમા આવે. મહિમા આવે તો સમજ મૂકે નક્કી થયું છે, જો મહિમા ન આવે તો એમ સમજ મૂકે નક્કી થયો. જો ધ્રુવ નાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રય પ્રગટ કરે? આ સાધના છે, વિદરાગ માર્ગની આરાધના છે. કોના અવલંબને થશે, કોના આશ્રય થશે? કે નક્કર એવું જે પોતાનું ધ્રુવ સ્વરૂપ ચૈતન્ય ભૂમિ આજ્ઞા માધ્યમથી પર પદાર્થનો આશ્રય કરવા જશે, અવલંબન લેવા જશે, ક્યાંય ટકી શકશે? જોરથી કીધું છે, પ્રશ્નાર્થ થયો છે. કોના કોના અવલંબને ટકશે? અવલંબનથી ટકવાનું શું સાધન છે? એને અવલંબનભૂત તત્વ શું છે કે જેના આધારે ટકે? જેને નિજ જ્ઞાય ભગવાનનો આધાર છે એનું અવલંબન એટલું બધું શક્તિશાળી છે. સાદી અનંત કાવ કરી રહેશે, ટકી શકશે, પૂર્ણ થઈને રહેશે. બાકી તો સાધનાનું બળ જ થાય. અન્યથા પ્રકારે જગતમાં યોગ, તંત્ર, મંત્ર આદિના પ્રયોગ, અનેક પ્રકારની ક્રિયાઓની સાધના કરવામાં આવે છે, પણ એનાથી એનું આશ્રય સ્થાન, અવલંબનનું સ્થાન કાં પરદ્રવ્ય અને કાં રાગ હોવાથી સાધના કેન્દ્ર શું નામ આપે છે? આરાધના કેન્દ્ર, સાધના કેન્દ્ર સ્થાન. અહીંયા આવીને તમે સાધના કરી શકો, આરાધના, પણ વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ હોય અને સ્વપર પદાર્થને નક્કી કરીને અંતર્મુખ થવાનું થતું માર્ગદર્શન મળી શકતું હોય એવી પરિસ્થિતિ હોય ત્યાં સાધના અંતઃતત્વ સ્વરૂપ પોતાના જ્ઞાય સ્વરૂપના અંતરાષ્ટ્રથી થઈ શકે, આવી શકે. એ વિના કોઈ સાધના આરાધનાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. નામ માનો નાયકની ધ્રુવભૂમિમાં દ્રષ્ટિ જામતા પ્રદાન થતા અને તેમાં એકાગ્રતા પ્રયત્ન કરતા કરતા ઉપર ઉપરના સ્થાનમાં જેમ જેમ એકાગ્રતાનો પુરુષાર્થ થાય છે, કરતા કરતા જેમ જેમ થાય છે, તેમ તેમ વિશેષ વિશેષ અથવા સમગ્રપણે આખા આત્મામાં વિશેષ ભગવાનના પ્રગટ થઈ ગયા છે. એટલું કેમ છે? આ બાજુ 394 ગુરુ છે, મુનિદશા આજે મુનિદશાનો મહિમા કર્યો છે, અથવા નિર્ગ્રંથ ભાવયોગી સંત મુનિરાજની ભક્તિ કરે છે. મુનિ મુનિરાજ ના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે, એ તો મુખ્યપણે વાત છે. બાકી જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે તો ચોથા ગુણ સ્થાનથી જ્ઞાની ધર્માત્માના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. જ્ઞાની એમ કહે છે કે અમારા હૃદયમાં પરમેશ્વરનો નિવાસ છે. અમારા હૃદયમાં કોનો નિવાસ છે? પરમાત્માનો નિવાસ છે. કેમ કે પોતાનું પરમપદ છે એ પ્રત્યક્ષ થયું છે, એને પ્રગટ થયું છે, પ્રત્યક્ષ થયું છે. એને એ હૃદયનું સ્થાન છે એટલે એથી ઊંચું સ્થાન પછી ક્યાંય બીજે ક્યાંય ગણવામાં આવતું. તો મુનિરાજ તો વિશેષ સમ્યક દર્શન ઉપરાંત વિશેષ જેમની આરાધના જેમની સાધના ઉગ્ર થઈ છે એમને મુનિરાજ કહેવામાં આવે છે. એવા મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે અને એમાં શંકા ઉઠાવી શકાય નથી. કેટલાક સમાગમમાં આવે છે એને શંકાનું પણ કારણ લાગે છે, શંકા પડે છે. પણ મુનિરાજની અંતરબાહ્ય દશા એવી છે કે આમાં શંકા પણ કરી શકાય એવું. મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે કેમ કે એમને એથી કોઈ બીજી પ્રવૃત્તિમાં એ આત્મા હૃદયમાં છે અને આત્માની આરાધનામાં જ લાગેલા છે માટે એમના હૃદયમાં આત્મા છે એ વાત માટે કોઈ શંકા ઉઠાવી શકાય એવું રહેતો નથી. જેને ત્રિપુરુષ માત્ર પરિગ્રહ નથી, જે પોતાની સગવડતા માટે કોઈ અગાઉથી વ્યવસ્થિત સંયોગના નિર્માણને ચાહતા નથી, ઈચ્છતા નથી, કરતા નથી, કરાવતા નથી, કરતા હોય તો અનુમોદન કરતા નથી, મનથી વચનથી ને આયાત આવી જેની પરદ્રવ્યથી અસંગ દશા છે. અસંગ દશા બીજા લૌકિકજનોનો પરિચય નહીં, લૌકિક પદાર્થોનો પણ પરિચય નહીં. અને જાણે કે દેહનો ઉપયોગ છૂટી ગયો છે એવી રીતે ત્રણેય ઋતુને વિશે જેમનો અપ્રતિબંધ વ્યાર હોય છે. ક્યારે ક્યાં હોય છે એનો કોઈ દિવસ કાંઈ અગાઉથી નિર્ણય ચોમાસામાં એક સ્થાને આવી જાય ચોમાસામાં તો મકોડા ને બીજી એટલી જ જીવાત હોય છે, જંગલમાં તો એટલી જ જીવાત હોય છે. પણ પહેલા તો જંગલમાં ચાલવું એટલે ઘાસ ઉપર ચાલવું પડે, કેડીઓ હોય ક્યાંક, કોઈ નગરના ઉપવનમાં આવીને રહે છે, આર પાણી માટે ગુરમાં તો કેડીએ તે પણ વરસતો વરસાદ ન હોય તો વરસતો વરસાદ ઉપવાસ કરે આરનો થોડી પહોંચતાલીસ દોષ રહીત આરનો યોગ થાવ તો થાવ, નહીં તો આ દેહ ગમે ત્યારે પડે આ દેહમાં સ્થિતિ થાય. મારા આત્માની શક્તિ જોતા એમ લાગે છે મને કે મારા અખૂટ અનહદ શક્તિના ભંડારમાં તો કોઈ ખામી નથી. આનંદનો આહાર તો હું સદાય લઉં છું, આવા કાળે વિશેષપણે આનંદનો આહાર લઉં છું. ઉદ્ગોળનો આહાર ને વિકલ્પ છૂટી જાય છે અને આત્માના આનંદમાં લીન થાય. અદભુત દશાની તમે વાત કરી, એટલે તો એમ કહે છે કે એક આત્મા જ એમના હૃદયમાં બિરાજે છે, તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આ વિતરાગ છે, એને પ્રવર્તન નામ કહે. તેમનું સર્વ પ્રવર્તન ક્રિયાનો વિષય આત્મામય છે. ક્રિયા અને ક્રિયાનો વિષય આત્મા છે. આત્માને છોડીને ક્યાંય આગળ જવાનું એમનાથી બની શકે એવું નથી. જેમ કોઈ એમ કહે કે આ ફલાણું કરો ટીપણું કરો, મારા શું એમ? મુનિરાજ કે આત્મામાં અમારું પ્રવર્તન છે, અનાત્માનું કાર્ય કરવાનું કહો તો અમારાથી થાય એવું નથી. અમે અશક્ત છીએ. જેમ જેમ અંદર ની અંદર અંદરમાં આગળ વધતા તો બહારમાં એવા વિકલ્પમાં આવી ગયા છે. ઘરની ઘરના પોતાના સ્વજન હોય છતાં કે મેં તો એક પંગુ દો ટાઈમ કે લીએ રોટી ખીલા દેતા. હા, હું કમાણો છું, હું કલકત્તા આવ્યો, હું કમાણો, મેં પરિશ્રમ કર્યો, મારા નિમિત્તે, મારે લીધે, મારા કારણે તમારે બધા અહીંયા સારી સ્થિતિ. હવે હું એમ હું કહું એમ તમારે બધાએ કરવું જોઈએ. હું મોટો છું, વડીલ છું ઘરમાં, એ ઉપરાંત બધાનું ભરણ પોષણને લાલન પાલન કરીને અત્યાર સુધી મેં આ બધું નિભાવ્યું છે, માટે ઘરમાં હું કહું તેમ ચાલવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આ એક પ્રકાર થાય છે, પરિણામ રહે છે. સર્વ સામાન્ય સંસારી જીવોને આ હોય છે. પછી પુરુષ હોય તો પુરુષને એમ થાય કે મારું ચાલવું જોઈએ, સ્ત્રી હોય તો ઘરમાં સ્ત્રીને એમ થવું જોઈએ તો મારું ચાલવું જોઈએ, છોકરાઓ વહુ છોકરાઓના છોકરાઓ જે કોઈ પરિવાર હોય, દીકરીઓ આનું પરિણામ બીજી રીતે છે. મેં તો પંગુ એમ હાથ પગ ભાંગી ગયા હોય, માણસ પાંગળો થઈ જાય, કાંઈ ન કરી શકે, નિરાધાર થઈ જાય, એમ હું હવે કુટુંબના કાર્યો કરવા માટે મારી શક્તિ નથી એમ કહે. હાથ પગ ન હોય તો કાર્ય કરવાની શક્તિ નથી, એમ છતાં હાથ પગે પરિણામમાં છે એ શક્તિશાલી થઈ જાય. આ તો ગૃહસ્થ દશા છે. મોટી દશામાં કેવી આરાધ ગ્રહસ્થ દશામાં આ પરિણામ હોય છે તો મુનિ દશામાં પરિણામ કેવા હશે એ અંદાજ મૂકવા જેવું છે. એમનું સર્વ પ્રવર્તન આત્મામય છે. આત્માના આશરે નિર્ભયતા ઘણી પ્રગતિ છે. આત્માના આશરે નિર્ભયતા ઘણી પ્રગતિ છે. હવે એથી એક પણ ખુલ્યું છે. પોતે નગરમાં નિવાસ કરતા નથી, ઘરમાં નિવાસ કરતા નથી, વસ્તીમાં નિવાસ કરતા નથી, કરતા નથી તો બહારમાં કેવી પરિસ્થિતિ હોય છે? આ તો શબ્દો છે, વચનો છે, એટલે આ પ્રકારનો એક પરોક્ષ વિચાર આ સ્થળે કરવાનો રહે છે, એટલે અટકવું પડે છે. પણ પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો એક રાત જંગલમાં ચાલ્યા જાઓ, વધારે નહીં. બરોબર, જ્યાં માર્ગ ન હોય, સડક ન હોય, અથવા નગરથી માર્ગથી સડકથી માઇલ બે માઇલ અંદર ના પાડે, ત્યાં ક્યાંય વસ્તી ન હોય, ત્યાં એકાદ્ર થઈ જાવ, એટલે આ વિષયનો પ્રત્યક્ષ ખ્યાલ આવી જાય. મુનિરાજ જંગલમાં વસે છે એટલે શું, જંગલમાં વસવું એટલે શું, આ એનો પ્રેક્ટિકલ ખ્યાલ આવી જાય, જ્ઞાન થઈ જાય. પચીસેક માઇલ પર જંગલ છે, આ બાજુ પૂર્વ બાજુ જુનાગઢ બાજુ પૂર્વ સાઈડ જીમનાથ ગીરનું જંગલ કે છે, જ્યાં સિંહોની વસ્તી છે. પહાડીમાં જંગલમાં એમાં અંધારી રાત હોય, દિવાળી રાત ન હોય પણ રાત્રિ રાત જંગલી પ્રાણીઓના અવાજ આવતા હોય, ક્યારેક સર્પ નીકળતા હોય, ક્યારેક નીચે કાંકરી ગુરવા હેલા ચાલતા હલતા ચાલતા હોય, દેખાતા હોય જાણે છે જ નહીં, એમ ભય નો કોઈ વિકલ્પ નથી. એટલી સ્વરૂપ સ્થિરતા છે, અવ્યાબાદ સ્વરૂપ ને વિશે સ્થિર છે, કોઈ ભય નો વિકલ્પ. ઘોર જંગલ હોય, જંગલ પણ ઘોર જંગલ હોય, ત્યાં માણસનો અવાજ સંભળાય, માણસ આવે એમ ને માણસનો અવાજ સંભળાય એવું પણ ક્યાંય ન હોય, એટલું વસ્તુથી દૂર હોય. ગીચ ગાડી હોય જંગલની અંદર પણ, ગીચ ગાડી હોય જંગલના પ્રાણીઓ સિંહ વાઘ ત્રાળ નાખતા હોય, અને મેઘલી રાત જામી હોય, વાદળા ચડી આવે, ઘોર અંધારો હોય, તારીખો અંધકાર વ્યાપેલો હોય, અમાસની કેવી અંધારી રાતે તીવ્ર અંધારો હોય ત્યારે આવતો કરવાનો. અનેક પ્રકારના સંસારી પ્રાણી લૌકિક હોય, સામાન્ય માણસ પ્રત્યક્ષ અનુભવ કરે તો ખ્યાલ આવે. વર્ણન છે એટલે પરોક્ષ અને પ્રત્યક્ષતાનો તફાવત બહુ મોટો, પરિણામ ઉપર જે પ્રત્યક્ષ પ્રસંગની અસર થાય છે એના પ્રમાણમાં પરોક્ષ વાતની અસર નહીવત ગણવામાં આવે છે, નહીવત ગણવામાં આવે. એટલે પ્રત્યક્ષ ઉપદેશ અને પરોક્ષ ઉપદેશનો તફાવત શ્રીમતીએ જુદો થાય એ વિષય ઉપર પ્રકાશ પાડી. આ બે વચ્ચે બહુ મોટો ફરક છે, પ્રત્યક્ષતાની વાત કોઈ જુદી છે, પરોક્ષની વાત કોઈ જુદી છે. એકની એક વાત હોય તો બે વચ્ચે આ પરિણામમાં અસર બહુ મોટો ફરક વાળી થાય છે. ત્યાં ગિરી ગુફામાં એવા એવી જગ્યાએ કે ઘોર જંગલ હોય, બીજ દાડી હોય, સિંહ વાઘ ને ત્રાડો સંભળાતી હોય, મોટા મોટા સર્પ હાયલા જતા દેખાતા હોય, અને કોઈ વાર તો મુનિરાજના શરીર ઉપરથી પસાર થઈ જાય, સરસરાટ જતા હોય, તો એને ખ્યાલ ન હોય સર્પને કે આ કોઈ માણસ અંધારામાં બેઠો છે, કોઈ આવો પથ્થર અહીંયા રંગમાં છે, કઈ ખબર ન હોય. જેમ બીજા પથ્થર ઉપરથી ચાલ્યા જાય શરીર ઉપર આવી જાય. ખ્યાલ આવે સ્પર્શ થાય એટલે છઠ્ઠા સ્થાનમાં આવે ખ્યાલ આવે. ભય પામવાનું કોઈ કારણ નથી, કેમ કે મારા આત્માને કોઈ સ્પર્શી શકતું નથી, મને કોઈ અડી શકતું નથી, શરીર ઉપર મને મોહ નથી. શરીર ખાવું હોય તેમ ખાવ, શરીર ઉપર મને મોહ નથી. જે શરીર ઉપર મને મોહ નથી એવા એ શરીર ઉપર બીજા કોઈ પ્રાણીને મોહ થાય અને કાંઈ બટકા ભરે, કાંઈ ખાઈ જાય, કાંઈ કાંઈ કરે તો કરે, બરોબર, એને મોહ થાય. એવી નિર્ભય દશા, નિશંક દશા, નિષ્ફળ દશા, વાસ્તવ અદભુત દશા છે. ત્યાં ગિરી ગુફામાં, ગુફામાં જે વાસ કરે છે મુનિરાજ, બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે, આત્મામાં અંડો જમાવીને બેસી જાય છે, મસ્ત થઈને વસે છે. બહારમાં ગિરી ગુફા છે, અંદરમાં ચૈતન્ય ઊંડી ઊંડી ગુફા છે. તે ગુફાની અંદર ક્યાં ઊંડે ચાલ્યા જાય છે, બહારમાં કોઈ દિગ્દશાનું જાણે ભાન નથી, એવી રીતે મસ્ત. ધર્માત્માઓને આ દશાની ભાવના હોય છે, મહિમા હોય છે અને ભક્તિ હોય છે, એ બધી વાત આમાંથી નીકળે છે. ત્યાં ગિરી ગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. ત્યાંથી બહાર આવવું એમને ગમતું નથી, ત્યાંથી ઉઠવું ગમતું નથી, ભૂખ તરફ નો ખ્યાલ રહેતો નથી, અથવા ભૂખ તરફ મરી જાય છે, ભૂખ મરી ગઈ છે હવે ભૂખ નથી, એમ ચૈતનના ચૈતનમાં નિવાસ કરે છે આનંદથી અને શાંતિથી. શાંત સુધા સાગરના હિલોળામાં મસ્તથી સ્નાન કરે છે. ભૂખ તરફનો કોઈ જાણે કાંઈ દરકાર નથી, કાંઈ પડી નથી, કાંઈ યાદ આવતા નથી. એવી રીતે ચૈતન્યમાં મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે નિર્વિકલ્પ, શુદ્ધોપયોગમાંથી બહાર આવે, આત્મામાંથી બહાર આવે સર્વસ્થાને પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાંથી બહાર આવે એને આત્મામાંથી બહાર આવે. શબ્દ તો ગમે તે પુનિરાજ આત્મામાંથી બહાર નીકળી ગયા એમ, શુદ્ધોપયોગનો કાળ પૂરો થાય, લીનતાનો કાળ, સ્વરૂપની લીનતાનો કાળ પૂરો થાય. ઉપયોગમાં પરિણતિ તો ચાલુ છે, તો શ્રુતાદિના ચિંતમનમાં જોડાય એમનો ઉપયોગ છે એ શ્રુતના ચિંતમનમાં ગુરુ પાસે છે, અથવા કોઈ ગ્રંથ હોય પાસે દિવસનો ભાગ હોય રાત્રે તો વાંચવાનો પ્રશ્ન છે, ત્યાં કોઈ પ્રકાશની વ્યવસ્થા હોતી નરે છે, અથવા રાત્રે શુદ્ધ દિન હોતું નથી, મને દિવસના ભાગમાં હોય શુદ્ધોપયોગમાંથી બહાર નીકળે. શાસ્ત્ર કોઈ ગુરુ શાસ્ત્ર, કોઈ પૂર્વાચાર્ય શાસ્ત્ર, અથવા કોઈ ઉપદેશ ધારણામાં હોય, અથવા પોતાને ને પોતાને દ્રવ્યાનું યોગ, કરણાનું યોગ, કરણાનું કોઈને કોઈ ચિંતવન, ચિંતવનમાં ચિત્ત જોડાય, ચિત્ત જોડાય એટલે ઉપયોગથી શ્રુતમાં ઉપયોગ જોડાય અને વળી પાછા અંદરમાં ચાલ્યા જાય, પાછો શુદ્ધ ઉપયોગમાં થોડો ભાગ ક્ષણવર્તી વિકલ્પ ચાલે, વળી પાછા અંદર ડૂબી જાય, વળી બહાર નીકળે, વળી પાછા અંદર ડૂબી જાય, એમનો પ્રયોગ. અથવા પોતાના સ્વરૂપમાં તો અનેક રીતે સિદ્ધિ ભરી છે, ઊંડા ઊંડા છે, લીન થઈ જાય, પાછા લીન થઈ જાય, તેવી સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. વિકલ્પ અને નિર્વિકલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પના ઝૂલામાં ઝૂલે ઝૂલે છે. એટલે નિરાજને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતી દશા કહેવામાં આવે છે. જેમ ઝૂલો સ્થિર ન રહે એમ છઠ્ઠા ગુણસ્થાનમાં પણ સ્થિર ન રહે અને સાતમા ગુણસ્થાનમાં પણ સ્થિર ન રહે. જો સાતમામાં સ્થિર રહી જાય તો શ્રેણીમાં આવી જાય, આઠમાનો સ્થાનમાં ઉપરથી આ જાય. જો છઠ્ઠામાં સ્થિર રહી જાય તો નીચે બી આવે, સ્થાનમાં આવી જાય. ઝૂલો ક્યાંય સ્થિર રહે નહીં, એટલે એ દશાને ઝૂલતી દશા કહેવામાં આવે છે શાસ્ત્ર. કે મુનિરાજ એટલે છઠ્ઠા સાતમા સ્થાનમાં ઝૂલનારા એને મુનિરાજ કહેવામાં આવે. નિયમ નથી, વધુમાં વધુ એક દિવસમાં એક વખત આહાર એ ગુણે દશાની અંદર સંભવે છે. અને એ ગુણે દશાની અંદર ગુણે દશા ટકવામાં ટકવામાં કોઈ બાધા કારણ મોઢું સાફ કરવાનું કે શરીર સાફ કરવાનું, શરીરનો કોઈ પરિક્રમ સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મહારાજને એક આત્મલીનતાનું જ કામ છે, આ સિવાય કોઈ એમના જીવનમાં બીજું કોઈ કામ નથી. સ્વરૂપમાં લીન રહી જવું, બસ સ્વરૂપમાં લીન રહી જવું, આ એક જ કામ માટે એમણે દીક્ષા લીધી છે. સંસાર છોડ્યો છે, કુટુંબ છોડ્યું છે, જે જોઈ આ એક કામ માટે, બીજું કોઈ કામ અમને માથે નથી. મુનિરાજને તો એક આત્મલીનતાનું કામ છે, અદ્ભુત દશા છે. શંકરાચાર્ય મોક્ષ તત્વ હોવા છતાં એને પોતે મુનિ છે, પણ છતાં એ દશાઓ પર પોતાની ભક્તિ ગણી છે. મુનિરાજ મુનિરાજ ને ભક્તિ કરે છે. અને આવા કોઈ ભાવલિંગી સંત મળે, એના દર્શન થાય આ કાળમાં, તો એના પગના તળિયા ચાલે ભક્તિ પ્રવચન બહુ. કેવા મુનિ હોય એ એમના જ્ઞાન વિતરાગતાનો અંદાજ હોય છે, સમય જ્ઞાન. અન્યાય કરે તો આપણને જાણે જાગૃતિ થી પોતાને ગ્રહણ કરે પછી કઈ આગળ વધુ જાગૃતિ શું કહેવા માંગે છે એમાં શું કહેવા માંગે છે નાયક નો અભ્યાસ વારંવાર નાયક એમ ગ્રહણ કરવાનો પ્રયત્ન વારંવાર કરવો. સામાન્ય પણ એવું આ વિષય કુદરતી સામે આવ્યો છે એનું વાંચવાનું થાય વિચારવાનું થાય, પણ વારંવાર હૃદયના કાર્યોમાં પણ વારંવાર હું નાયક છું એમ ગ્રહણ કરવાનો પ્રયત્ન એવો વિકલ્પ નહીં કોઈ એવી રીતે કહેવાય છે, કહેવાય પણ જાય છે કે નાયકનું વારંવાર આપણે સ્મરણ કરવું, એ સ્મરણ કરવા અર્થે વિકલ્પ કરવાનો પણ કહેવાય જાય તો સંભવિત છે, એથી પણ કાર્ય શક્તિ નથી કરતી. પણ જાગૃતિમાં આવીને એનું ગ્રહણ કરવું એટલે કે નાય આત્મામાં જે નાયકપણું છે, જ્ઞાન સામાન્યમાં માત્ર જ્ઞાતાપણ છે એ ભાવે રહેવાનો, પ્રગટપણે એ ભાવે રહેવાનો પ્રયત્ન કરવો, પ્રયાસ
કરવો.
જે નાયક જ્ઞાતાપણું પ્રગટ છે, ચૈતન્ય પણ પ્રગટ છે, સામાન્ય જ્ઞાન સામાન્ય એનો અનુભવ કરવાનો પ્રયત્ન. બીજા રાગના વિષયનો અનુભવ કરે છે, આનો અનુભવ કરવાનો પ્રયત્ન વારંવાર કરવો. એકવાર કરવો, ક્યારેક કરવો, આ દિવસે કરવો એમ નહીં, વારંવાર કરવો. કેવી રીતે કરવો? એને લગ્ન હોવી જોઈએ, એ કામ કરવા પાછળની પોતાની લગ્ન હોવી જોઈએ, ધૂન હોવી જોઈએ, લગ્ન હોવી જોઈએ. એની લગ્ન વગેરે એ કામ નથી થતું. એટલે એવું વાંચ્યું હોય, વિચાર્યું હોય, સાંભળ્યું હોય, કરવા જેવો લાગ્યું હોય તો પણ ન થવાનું કારણ શું છે? કે છતાં એને લગ્ન લાગી છે, લગ્ન ઉપડી નથી. અને ખરેખર તો શું છે કે એનું જે સાતત્ય છે, સતતપણું જે છે એ એની લગ્નને સંતોષે. સતત કરવું એટલે કૃત્રિમતાથી સતત કરવું એવું પણ અહીંયા કહેવાનું તાત્પર્ય નથી. પણ જો લગ્ન હોય તો સતતપણે થયા કરે, વારંવાર થયા કરે, વિકલ્પ ઉઠાવી ઉઠાવીને યાદ કરી કરીને વારંવાર કરવું પડે ત્યાં સુધી હજી એ સંબંધે એની જોઈએ તેવી દશા નથી. બરોબર છે, પરાણે છે એમાં કૃત્રિમતા છે. જેને લગ્ન હોય એને વારંવાર થાય, વારંવાર થતા થતા એ સતત થાય તો એનું ફળ આવે. પણ વાંચે ત્યારે, સાંભળે ત્યારે ફક્ત સારું લાગે, કોક વાર એના વિચાર કરે અથવા અવારનવાર વિકલ્પ કરે પણ પ્રયત્ન ન થાય તો માર્ગ તો પુરુષાર્થાધીન છે, વિકલ્પાધીન નથી પણ પુરુષાર્થાધીન માર્ગ. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખે તેનો અનુભવ કરતા વિભાવનો રસ તૂટી જાય છે. વિભાવ રસ રસ પરિણામ શક્તિ છે, એ રસમાં રહેલી છે. વ્યક્ત પરિણામ પ્રગટ પરિણામ એ શક્તિ છે, બળ છે, તે પ્રકારના પરિણામ રસમાં છે. વિભાવની શક્તિ વિભાવ રસમાં છે. એવી રીતે વિભાવ રસ તૂટે છે કે જ્યારે ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખવામાં આવે છે અને એનો અનુભવ કરવામાં આવે છે ત્યારે વિભાવનો રસ પ્રેરણો છે. ઓળખાણને અનુભવ બે વાત સાથે છે. ઓળખાણ વિના અનુભવ થાય અથવા ઓળખાણમાં ચૈતન્યનો સામર્થ્ય કેટલું કેવું એનો એક ભાસ આવે છે, પ્રતિભાસ આવે છે. અવભાસ એટલે ચોક્કસ એનું માપ આવે છે કે હું આટલો મહાન છું, આટલો સામર્થ્યશાળી છું. એવા ચૈતન્યના સ્વરૂપને ઓળખીને પછી તેમાં એકાગ્ર થાય છે. મહિમા આવતા એ મહિમા ચૈતન્ય સ્વરૂપના આત્મ સ્વરૂપના અપૂર્વ રસના ફળ સ્વરૂપે અનુભવ થાય છે. એમાં સ્વભાવરસ ઘણો પ્રગટ થાય છે. કેમ વિભાવરસ તૂટી જાય છે કે પરિણામ છે એ ત્રાજવાના પલ્લા જેવું, જેને ઉપમા આપીએ એવો વિષય છે. બે ત્રાજવાના પલ્લા હોય એમાં જે પલ્લામાં વજન વધે એ પલ્લું નીચે બેસે, બાકી ઉપર જાય. સંસાર અવસ્થામાં વિભાવરસ તીવ્ર થાય છે એટલે વિભાવનું પલ્લું નમી જાય છે અને સ્વભાવમાં અનંત શક્તિઓ હોવા છતાં સ્વભાવ એક રૂપે રહે છે. કેમ કે એનો રસ નથી જાગ્યો, જીવને એની ઓળખાણ નહીં થઈ હોવાને લીધે કેમ રસ નથી થયો કે ઓળખાણ નથી, અનુભવ નથી. ઓળખાણ હોય તો રસ ઉત્પન્ન થાય, રસ ઉત્પન્ન થાય તો અપૂર્વ રસે કરીને અનુભવ થાય અને એ કોટીનો રસ, એ સ્ટેજનો રસ એવો છે કે જે વિભાવ રસને છોડી નાખે છે, એનો વિભાવ તૂટી જાય છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ પૂર્વકર્મ અનુસાર ઉદયમાન કાર્યોમાં હોય તો પણ એનો સંસાર રસ તૂટી ગયેલો હોવાને લીધે, વિભાવ રસ તૂટી ગયેલો હોવાને લીધે કાર્ય હોય છે પણ રસ નથી હોતો, દુઃખા પરિણામે જોડાય છે અથવા અરુચિપણે જોડાય છે. બરોબર, ચાલતા ચાલતા કોઈ પડી જાય ને જે વિષ્ટા હોય, પગ પડે, આ પડી જાય તો કપડા કે બીજા અંગો પણ બગડે તો કેટલો રસ પડે? તો જેમ એ પડી ગયો એટલે આવી પડેલી વાત થઈ ગઈ, નોસથી પડે છે કોઈ, એમ જેનો ઉત્સાહ નથી, જેનો રસ નથી, જેને અરુચિ છે, છતાં જે થઈ જાય છે એનું કારણ કે એને અનુભવથી ચૈતન્ય નિર્વિકાર પર પવિત્ર પરમ પવિત્ર આત્મરસના તીવ્રપણાને લીધે જેને મલિન રસ વિભાવ રસ જેનો તૂટી ગયો છે, ખંડિત થઈ ગયો છે, તૂટી ગયો છે, જેની કષાયની કેડ ભાંગી ગઈ છે. એમ કોઈ માણસને કેડ ઉપર પ્રહાર કરે, બરોબર, લાકડાનો ડંડો નહીં પણ લોઢાનો ધોકો લે અને કેળ ઉપર મારે ને કેળ ભાંગી જાય, શું કામ કરે? એ પછી કયું કામ કરી શકે? બેસી ન શકે, ચાલી ન શકે, સુઈ ન શકે, તો બીજા કામ તો કેવી રીતે કરે? એમ સમ્યક દર્શન થતાં કસાયની કેર ભાગી જાય છે, પોતે પોતાના અનુભવથી લખે છે. આ વેપાર છે, વેપાર ધંધામાં પડ્યા છે, પણ ક્યાંય મન લાગતો નથી. થોડું પણ કામ કરવું હોય તો મોટી ઉપાધિ જેવી લાગે છે. ઘણી ઉપાધિનો બોજો ઉપાડવો પડતો, બહુ ભાર ઉપાડવો પડતો હોય, થાકી ગયા હોય એવું લાગ્યા કરે. તો એને મોક્ષણ ભૂમિકાથી એવી પરિસ્થિતિ ચાલુ થઈ જાય છે, પછી અનુભવ થાય. ચેતન નું ચૈતન્ય સ્વરૂપ ઓળખે તેનો અનુભવ કરતા વિભાવનો રસ તૂટી જાય છે, એને રસ મટી જાય છે. યથાર્થ માર્ગ ની આ પરિસ્થિતિ છે. અયથાર્થ માર્ગમાં પરપદાર્થ સંબંધી નો રસ તોડવા માટે ચૈતન નો આશ્રય લીધા વિના પરપદાર્થ નો ત્યાગ કરે છે. બધા સંપ્રદાયમાં ત્યાગ છે ઓછા વત્તા પ્રમાણમાં, અને ત્યાગના લોકોને મહિમા છે. પણ કોઈ એ વિચાર કરતો નથી કે એનો રસ કેવી રીતે, એનો રસ કેવી રીતે તૂટે, એની પ્રક્રિયા, એનું વિજ્ઞાન, એનો માર્ગ, એનો સાચો ઉપાય, સમ્યક ઉપાય, એનો કોઈ વિચાર નથી. અને એક નિર્વિકાર ચૈતન્યના રસને કેળવવામાં આવે, એને ઓળખીને એના રસે ચડવામાં આવે, પરિણામ એના રસે ચડી જાય, તે અભેદ અનુભવ સુધી પહોંચી જાય. વાહ વાહ, ચૈતન્યનો પ્રત્યક્ષ અનુભવ કરી લે. ઇન્દ્રિયનો ઉપયોગ છૂટીને અતિન્દ્રિય જ્ઞાન પણ એનો રસ લઈ લે, ત્યારે ભાવ રસ તૂટી જાય છે. પછી એનો ભાવ રસ જોર કરી શકતો નથી. અસ્તિત્વ ગ્રહણમાં એ વાત લીધી છે કે એક વાર અસ્તિત્વ ગ્રહણ થાય તો ચૈતન્ય નજરાય છે કે પ્રકૃતિ જોર કરી શકતી નથી. કદાચ ક્યારેક હજી સમય દર્શન થયું નથી, સન્મુખ છે, પણ કદાચ ક્યારેક, કેમ કે આ તો સંસ્કારનો વિષય છે, જોર થાય તો પગ પાછા પડે છે. જેમ કોઈ આગળ વધી જતો હોય ને પગ પગ એને પગે દૂરી બાંધીને ખેંચી લેતા હોય, પાછા પગ પાછા પડે. અથવા કોઈ માણસ કોઈ કાર્ય ન કરી શકતો હોય, એને કોરસ ચડાવે, જોર ચડાવે, હવે જાને ભાઈ તારું કાંઈ માક માળ માકો નહીં કરી, હું તારે એને મારી આપણે જઈને એને આમ કરી આપણે, થોડો જાયને ઊભો થાય, થોડો કાંક પૈસા મારા પગ પાછા પડે, તો મારા પગ પાછા પડે છે. એમ કે એનો અર્થ કે અંદરથી મને જોર આવતો નથી, એમ ઉપરનું જોર થઈ જાય તો પણ સમ્યક સન્મુખ હોય તો અંદરથી જોર ન આવે, તો અનુભવ થાય તો એને તો અંદરથી જોર આવવાનો પ્રશ્ન જ રહેતો નથી, એના પર પાછા મનુષ્ય આવે. એટલે એનો રસ તૂટી ગયો હોય છે. એનું કારણ એ છે કે એનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભો રહીને આપણે અવલંબન લેવાની વાત છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભો રહીને ક્યાં ઉભો રહેશો? ચૈતન્યની ભૂમિ, વજ્ર, ચૈતન્ય વજ્ર છે, એની ભૂમિ ઉપર ઉભો રહીને તું વિભાવને તોડી શકીશ? અને જો વિભાવને તોડવો હોય તો નિર્વિકાર ચૈતન્યની ભૂમિ એના અવલંબને તોડી શકીશ? બીજી કોઈ રીતે વિભાવને તોડવાનો, વિભાવ રસને તોડવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે, આ એક જ ઉપાય છે વિભાવને તોડવાનો, આ સિવાય બીજો કોઈ ઉપાય એ જો એમ કહીને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સુમજીના વચનોમાંથી ઘણા તાર વચનો
આમ કહ્યું છે, આમ કહ્યું છે, જાતિ વિષનો ભેદ નહીં, કયો માર્ગ જોવો, સાધે તે મુક્તિ લે. અને પોતે કહે એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પણ પામે જે પરમાર્થને તે વ્યવહાર સમજ સમજ. પોતે ને પોતે તો કઈ વિરુદ્ધ વાત લખતા નથી. તને તું જે ખ્યાલ છે એ ખ્યાલ છે, પણ ક્યાં વિવિક્ષા શું છે, ક્યાં અપેક્ષા શું છે એ કહેનારના હૃદયમાં રહે છે. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે આ સાધના છે એ કોઈ કલ્પના ના આધારે નથી. આ તો નિજ ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લેતા સાધના પ્રગટ થાય છે. તો એમાં પછી ભેદ પ્રભેદનો વિષય ક્યાં ઉભો થાય છે? કોઈ પણ જીવ જે પોતાના નિજ ચૈતન્યનો અવલંબન લીએ એનો વિભાવ રસ ઉતી જાય, અને એનો સ્વભાવ ઉગ્ર હોય તો જ અવલંબન લઈ શકે. આ સિવાય બીજો કોઈ માર્ગ અંતરંગને વિશે હોય શકે નહીં. પછી એવા માર્ગની અંદર જે વિચરતા હોય સાક્ષાત પણ એ એમ કહે કે બહારમાં પણ એની વ્યવહારની આ મર્યાદા તો એ સંમત કરી, તે વ્યવહાર મારા અનુભવથી અમે એમ કહીએ છીએ કે પરમાર્થને પામવા માટે આવો વ્યવહાર હોય, આથી અન્યથા વ્યવહાર ન હોય. અથવા એ લીનતાના માર્ગે ચાલીને જે જીનેશ્વર થયા, એટલે જે માર્ગને ઉપાયને જીનમાર્ગ કહેવાયો એ કહે કે એનો વ્યવહાર આ પ્રકારે છે, એને મત કરવો બસ સીધી વાત છે. અને ભલે એ દશાએ ન પહોંચ્યા હોય છતાં પણ એનું અનુમાન થઈ શકે છે. એ કાંઈ વિચાર ભેદ છે, મતભેદ છે, એમાં વ્યવહારનો ઝઘડો વધારે છે. એમ કે નિશ્ચયનો વિષય તો ગુપ્ત છે, અને એમાં તો બીજો કોઈ ભેદ પ્રભેદ ચાલે એવું છે. નિજ સ્વરૂપના અવલંબન સિવાય પણ સાધના થાય તો એમાં તો બીજી કઈ વાત ચાલે એવું. તો હવે કયો વ્યવહાર ઉચિત છે એ તો થોડુંક પણ એ પક્ષમાં ઉભો રહીએ, અવલંબનના પક્ષમાં રહે. અવલંબન મારે લેવું છે તો મને શું, તો એમાં કઈ એને અન્યથા વ્યવહાર આકર્ષણ થાય એવું શિથિલતા ન આવવી જોઈએ કે મર્યાદા સુધી વિપર્યાસ એનું પરિણામ નહીં કરાવે. એક પગથિયું ચૂકે કેટલે પગથિયે નીચે જાય આપણે મુશ્કેલ એટલે મર્યાદા છૂટી જાય. મુનિપણામાં મુનિપણાની મર્યાદા છૂટી જાય, શ્રાવકમાં શ્રાવકની મર્યાદા છૂટી જાય, દૃષ્ટિમાં એની મર્યાદા છૂટી જાય, પાંચમામાં ચોથામાં મુમુક્ષુતામાં મુમુક્ષુની મર્યાદા છૂટી જાય. પછી ક્યાં જઈને ઉભો રહીએ કેવું, મર્યાદા છૂટે છે એનો કોઈ નિયમ રહેતો નથી. અમર્યાદ વિપર્યાસ અમર્યાદ દોષ થઈ જાય છે. માટે ચૈતન્ય સ્વરૂપ સ્વરૂપની ભૂમિ ઉપર ઉભો રહીને વિભાવને તોડી શકે. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. કઈ વિભાવમાં ઉભા ઉભા વિભાવ નહીં તૂટે, બંધ થશે. બહુ બોલતો બહુ વિકલ્પ કર્યા કરે છે, આ ન જોઈએ મારે, આ ન જોઈએ મારે, કાંઈ કરવું નથી, મંદતા આવશે. વિભાવમાં ને વિભાવમાં ઉભો રહીશ એટલે એના એનું અવલંબન નહીં છોડતો, વિભાવનું અવલંબન નહીં છોડ અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું અવલંબન નહીં લીએ તો વિભાગમાં ઉભા ઉભા શું તો વિભાગની મંદતા થશે, કસાયની મંદતા થશે, રાગની મંદતા થશે. એ મંદતામાં ભલે નવમી ગ્રહ સુધી જાય પણ સંસાર પરિભ્રમણ છૂટશે
નહીં,
ભવભ્રમણ નહીં મળે. વિભાવમાં ઉભા ઉભા વિભાવ નહીં તૂટે, મંદ થશે અને તેથી દેવાદીની ગતિ મળશે, બંધાશે, પુણ્યનું ફળ મળશે, શુભ કર્મનું ફળ ભોગવું તો મળશે, પણ ચાર ગતિનો અભાવ નહીં રહે. અહીંયા આ માર્ગ છે, આ ઉપાય છે, સંસાર પરિભ્રમણ તોડવા માટેનો ઉપાય છે. આ માર્ગ એને માટે છે. પુણ્યને પ્રાપ્ત કરવાને તો જગતના ઘણા માર્ગ છે. પુણ્યને પ્રાપ્ત કરવું હોય તો ત્યાં એક જ વાત છે, બીજી વાત જ નથી. પણ આ તો ખરેખર જીવમાર્ગ તો પરિભ્રમણનો નાશ કરવાનો માર્ગ છે. જીવને સાદી અનંત અનંત સમાધિ સુખની અંદર વિરાજમાન પરમેશ્વર પદે પહોંચાડવાનો માર્ગ છે. આ કોઈ થોડું સુખ મેળવી એક બે દેવગુણના ભાવ થાય ને પાછો જાય અધોગતિમાં જઈને સંસારમાં રખડે એ પ્રકાર અહીંયા નથી. અહીંયા મૂળ વાત આ છે. અને એટલા માટે એ પ્રયત્ન કરતા કરતા તો સુખ શૈલી બંધાઈ જાય છે, ઊંચા પ્રકારના ઊંચી કોટીના બંધાઈ જાય છે. પણ એની અપેક્ષા રાખે એને આ માર્ગ મળતો નથી. આ માર્ગ મેળવવા વાળાને તો અન્ય માર્ગ કરતા ઊંચામાં ઊંચી કુટી નાખવાની બંધાય તો પણ એની ઉપેક્ષા થાય છે, જરા પણ એની અપેક્ષા રહેતી નથી, એવો આ માર્ગ છે.
એવો સુંદર નિશ્ચિત માર્ગ છે પણ કેમ નથી જવું?
પોતાની ભાવનાની ખામી છે,
ભાવનાની
ભાવમાં ખામી છે, નથી માર્ગદર્શન ચડવા માટે. ભાવના રાખવી, ભાવના વધારવી, આ એક જ ઉપાય છે. પ્રથમમાં પ્રથમ સિવાય બીજો કોઈ ઉપાય
નથી. ભગવાન જય હો, પરમ કૃપાળો શ્રી કાનપુર દેવનો જય.